તારીખ 2/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 573 અને 574 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 334.
દ્રવલિંગીના દૃષ્ટાંતે ધર્મમાં મૂળ શું કરવા યોગ્ય છે એ વિશે અહીંયા ખોલ્યો છે. કેમ કે આ એક એવું દ્રષ્ટાંત છે કે બહારમાં જ્ઞાન અને ચારિત્રનો ઘણો ઉગ્ર પ્રકાર દેખાય છે. અંગપૂર્વનું જેને જ્ઞાન છે અને નિદશા યોગ્ય જીનોક્ત ક્રિયાનો વ્યવહાર જે પાળે છે એવા જીવને પણ પરમાર્થ માર્ગ મળતો નથી, ધર્મથી વંચિત થઈ જાય છે, પરિભ્રમણનું ચાલુ ને ચાલુ રહે છે, ભવભ્રમણમાં એને કાંઈ ફાયદો કે કાંઈ ફેર પડતો નથી. તો એવું મૂળ કારણ શું છે એ અહીંયા સ્પષ્ટ કરવું છે કે પરસન્મુખ પણ છે, બાહ્ય પદાર્થો આશ્રિત પરિણમન છે કે જે આત્માના બહિર્ભાવો છે એ જીવને કિંચિત માત્ર લાભ કરતા નથી, નુકસાન કરતા છે. કેમ કે લાભ અને નુકસાન કાંઈ ન થાય એવું તો પરિણામમાં છે, કાં તો લાભ થાય ને કાં તો નુકસાન થાય. એ સ્વસન્મુખ થતો નથી, સ્વસન્મુખ પહેલા દ્રષ્ટિ કરતો નથી. કેમ કે પહેલી વાત તો દ્રષ્ટિ કરવાની છે. અંતરતત્વ સ્વરૂપ જે પોતાનું જ મૂળ સ્વરૂપ, એની સત્તા સ્વીકારવી, એની હયાતી સ્વીકારવી, દ્રષ્ટિમાં એને ગ્રહણ કરવું એ પહેલામાં પહેલું કામ છે. એ કરતો નથી એની સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કરતો નથી પણ એનો પ્રયત્ન પણ કરતો નથી. આ પ્રશ્ન ઉઠાવ્યો છે, એવો પ્રયત્ન પણ કરતો નથી સ્વસન્મુખ થવાનો. કેમ કે દિશા બદલાયા વિના દશા બદલાતી નથી. સિદ્ધાંત એ છે કે જે જ્ઞાન દશા કહીએ, મોક્ષ માર્ગની દશા કહીએ, જે મોક્ષના કારણરૂપ છે એ દિશાફેરની વાત પહેલાં છે. દિશા બદલાયને ત્યાં સુધી એવી દશા થતી નથી. તેથી પહેલામાં પહેલી વાત એ છે કે સ્વસન્મુખ દ્રષ્ટિ કરવી. સ્વસન્મુખ દ્રષ્ટિ કોણ કરે છે કે સ્વસન્મુખનો પ્રયત્ન થાય, પ્રયત્ન કરે એને સ્વસન્મુખ દ્રષ્ટિ થાય છે. જેને એવો પ્રયત્ન નથી એને એવી દ્રષ્ટિ પણ થતી નથી, અને એવો પ્રયત્ન નથી તેને બહિર્ભાવો સાથે જોડાયેલો ગમે તે પ્રકારનો ઉગ્ર પ્રયત્ન હો, એ બધો જ પ્રયત્ન એનો પરમાર્થનો સાધક નથી, મોક્ષ માર્ગનો સાધક નથી, આત્મહિતનો સાધક થતો નથી. એટલે અહીંયા બીજો પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે એ પ્રયત્ન પણ નહીં કરતો હોય. એનો ઉત્તર સરસ આપ્યો છે કે ના, એ પ્રયત્ન નથી કરતો. એમ કહે છે એને ધારણામાં બધી વાતો આવે છે, સમજવામાં બધી વાતો આવે છે, શાસ્ત્રો અનુસાર ધારણા કરે છે, ચોખ્ખી ધારણા દેખાય, અને આ વિષયમાં જેનો પ્રવેશ નથી એને તો એમ થાય કે આમાં શું ખોટું કહે છે, આ તો બધું જ બરાબર કહે છે. જેવું શાસ્ત્રકાર કહે છે, પૂર્વાચાર્યો કહે છે, ગણધર કહે છે, અંગ પૂર્વમાં જે કહે છે એવું તો બરાબર કહે છે. માટે કોઈનું કથન બરાબર હોય તેથી એની પ્રમાણિકતા એના પરિણમનનો ત્યાં આંક છે એવું નથી. દ્રવલિંગીમાં તો એવું છે કે ધારણામાં એને બધી વાતો આવે છે, ધારણા એની બધી બરાબર દેખાય છે, શાસ્ત્રને અનુકૂળ બધી ધારણા છે, તો એનું જ્ઞાન સાચું કે નહીં, તો એનું શ્રદ્ધાન સાચું કે નહીં, કે ત્યાં સુધી સાચું છે એમ કહી શકાય નહીં. કથનમાં ભૂલ નથી માટે સાચું જ છે એમ કહી શકાય નહીં. આટલે શું, એટલે તો તૈયારી વધારે કરવી પડે એવું છે. ખાલી ઉપર ઉપરથી બધું બરાબર લાગે એમને એના હાર્દમાં જવું પડે છે. કથન કરનારના હાર્દમાં જવું પડે છે, ક્યાંથી આ વાત કેવી રીતે આવે છે. ધારણામાં તો કોઈ પણ વાત બરાબર આવી શકે, શકવા યોગ્ય છે. નિશ્ચયનો વિષય, વ્યવહારનો વિષય, પ્રમાણનો વિષય, નયનો વિષય, દુર્ગુણ પર્યાયના ભેદો બધું જ બરાબર આવી શકે. એટલે ધારણા બરાબર છે માટે બધું બરાબર છે એમ નથી હોતું. આમ છે, અહીં સુધીની વાત છે. બહુ ભાગ તો ધારણા પણ બરાબર 100 100% હોબળવી મુશ્કેલ છે અત્યારે. પણ ધારણા એકવાર બરાબર લાગે તો પણ એથી કરીને એમ સ્વીકારી લેવા જેવું નથી કે હવે વાંધો નથી. અહીં સુધીની વાત છે. દ્રવલિંગીના દ્રષ્ટાંતમાં એ વાત લેવી છે કે ત્યાં સુધી પણ હજી અહીંયા એનો મોક્ષ માર્ગમાં સ્વીકાર કરીએ. ધારણા અનુસારનું જ્ઞાન બરાબર હોય તો પણ એનો મોક્ષ માર્ગમાં સ્વીકાર કરીએ એ વાત નથી. ત્યાં સમ્યકનું અસ્તિત્વ સ્વીકાર કરીએ એમ નથી. આટલી વાત છે. કેમ કે એ બહાર છે એનાથી. ધારણાનો જે પરલક્ષિક સૂક્ષ્મનો જ્ઞાન, એ સંકિત ધારા, જ્ઞાનની ધારા, આનંદ અમૃતની ધારા, અંતર્મુખ ધારા, એનાથી એ બહાર ચીજ છે. જે બહાર છે એ બહાર જ છે. બહાર છે તે અંદર નથી. એટલે એક તો એ વાત છે. એ ઉપરાંત એમ કહે છે કે ધારણામાં બધી વાતો આવે છતાં તે જીવનો અંતર્મુખનો પ્રયત્ન એ કરતો નથી. એટલે એ એમ કહેવું છે કે ધારણા થાય એ જુદી વાત છે, પ્રયત્ન થાય તે જુદી વાત છે. ધારણા બરાબર દેખાય છતાં યથાર્થતા હોય તો પ્રયત્ન થાય, એને યથાર્થતા ન હોય તો પ્રયત્ન ન થાય. ઉઘાડની શક્તિમાં બરાબર એ સમજે કે આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે એવું બધું આવે, છતાં યથાર્થતા ન હોય તો અંતર્મુખનો પ્રયત્નનો ઉપાડ ન હોય. અને જો અંતર્મુખનો પ્રયત્નનો ઉપાડ હોય તો એની યથાર્થતા હોય. એ વર્તમાનમાં સંતોષાય છે તો તમે ચેલે છે કે વર્તમાનમાં જે જ્ઞાનનો ઉઘાડ, વર્તમાનમાં જે કષાયની મંદતા, વર્તમાનમાં જે પંચમહાવ્રતની 28 મૂળ ગુણનું પાલન, એમાં એ સંતોષાય છે, એમાં એને અહમ બુદ્ધિ વર્તે છે, અને એથી એ બાહ્ય પરિણામમાં પૂરેપૂરો રોકાય છે. એટલી હદે રોકાય છે કે પૂરેપૂરો રોકાય છે કે અંતર્મુખ થતો નથી, કે અંતર્મુખ થવાનો પ્રયત્ન પણ કરતો નથી. ખરેખર તો ધારણામાં ભૂલ નથી, પણ એના ચાલતા પરિણામમાં તો જરૂર ભૂલ છે. કેમ કે અહીંયા ભૂલ શું રહી જાય છે એ પ્રશ્ન છે, કે ચાલતા પરિણામમાં એ ભૂલ છે કે જે ચાલી રહ્યું છે એ એનાથી પણ કંઈક બીજું કરવાનું છે એ વાતની એને ખબર નથી. આ નહીં, આ નહીં, હજી બીજું કંઈક કરવાનું છે એ ખબર નથી. જો આ નહીં એમ હોય તો સંતોષ ન થાય, પણ આ પણ કંઈક સાધક છે, આ પણ કંઈક સાધક છે, આમ કરતાં કરતાં પણ કંઈક લાભ થાય છે. એ બાહ્ય ભાવોમાં લાભ કે લાભનું કારણ કે લાભનું સાધન કાંઈ પણ મનાઈ ગયું એ મોટી ભૂલ છે. 100 એ 100% એ ભૂલ છે, 0% ભૂલ નથી, પૂરેપૂરી એ ભૂલ જ છે કે જે એને ત્યાંથી ફરીને અંતર્મુખ થવા દેતો નથી. પ્રયોજનમાં આમ ધારેલા પ્રયોજનમાં ભૂલ નથી કે મારે મોક્ષમાં જવું છે, એવી એવા ધારેલા પ્રયોજનમાં ભૂલ નથી, પણ ચાલતા પરિણામમાં એટલી દરકાર નથી કે પ્રયોજન સધાય છે કે નથી સધાતો. વેપાર કરતો જાય ને સાથે સાથે જોતો જાય કે નફો થાય છે કે નુકસાન થાય છે. હું તો 12 મહિને સરવૈયું કાઢશું, અત્યારે તો દીધે રાખો ને હવે લીધે રાખો ને વેચે રાખો, લીધે રાખો ને ખરીદો ને વેચો, ખરીદો ને વેચો, 12 મહિને જોશું હવે તો સરવૈયું કાઢશું, ત્યારે સરવાળા મારશું ત્યારે ખબર પડી જશે. આસો મહિનો ન આવે, દિવાળી ન જુએ એમ કે છે. એ તો જેટલા કામ થતા જાય છે એમાં જોતો જાય છે કે આમાં નુકસાનીનો ધંધો તો થતો જ નથી. જે કામ કરે છે એમાં પૂરી દરકાર છે, ખરીદે છે તો પૂરેપૂરો ચકાસીને ખરીદે છે, જેટલા ઓછોમાં ઓછી કિંમત થાય એટલી કરવા તૈયાર છે, વેચાણમાં જેટલું વધુમાં વધુ લેવાય એટલું લેવા તૈયાર છે, એમાં પૂરી કાળજી ને પૂરી દરકાર છે. એટલી કાળજી તો નથી જ કે આટલું અધ્યયન થયું, આટલું આચરણ પડાયું, છતાં અતિન્દ્રિય આનંદનો અનુભવ ન થયો એમ કેમ? કે અતિન્દ્રિય આનંદના અનુભવની જે તાલાવેલી છે એ પણ ત્યાં તો નથી. કેમ કે જે કષાયની મંદતાની સાતા છે એ સાતામાં એને ઠીક પણ લાગે છે. આત્મશાંતિ જોઈ નથી, આત્મશાંતિ આથી બીજી જાતની છે ને એ જ જોઈએ, આ ન જોઈએ, અહીં સુધીનું કાંઈ ન જોઈએ એ પ્રકારમાં નથી. એટલે જે શાંતિ છે એ તો ઘણી શાંતિ છે, બાહ્ય પરિણામોના તીવ્ર મંદના ભેદોમાં અત્યંત મંદતાની શાંતિ છે. એ તો કષાયની અત્યંત મંદતા થતાં ઉપજેલી શાંતિ છે. દેવલિંગીની શાંતિ એટલે શું? કે ઉપસર્ગ પરિસહ કરે છતાં એના પ્રત્યે ક્રોધ ન કરે, એના પ્રત્યે ક્ષમા રાખે, સહજપણે ક્ષમા રાખે, એવી પ્રકૃતિની મંદતા એવી હોય છે. પ્રકૃતિગત રીતે કોઈ ગમે એટલું સતાવે એવા માણસો હોય છે, સહન કરી તકરાર ન કરી શકે એવા માણસો નથી હોતા, સહન કરી લઈએ કોઈ એને, પ્રકૃતિગત રીતે એવા માણસો. પછી લોકો એમ કે ભાઈ ડરપોક છે, ફરાણું છે, કામ છે કે આમ છે, પણ પરમાર્થ શું છે, એનો પ્રયત્ન શું છે, એની ધારણા થવી બીજી વાત છે, ને એનો પ્રયત્ન થવો એ તદ્દન બીજી વાત છે. સમજણમાં વાત આવવી એ આવી શકવા યોગ્ય છે, અભવીને પણ આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે, પણ એ અનુસાર ચાલવું, પરિણમનમાં એને અનુસરવું, એ બીજી વાત છે. ચારિત્ર છે એમાં તો એ શું કરે છે કે પંચ મહાવ્રત 28 મૂળગુણ સમિતિ બુદ્ધિ આદિનું પાલન કરે છે, એવી યત્નાથી કરે છે કે એમાં કાંઈ પણ દોષ લાગવા દેતા નથી, મનથી વચનથી કાયાથી. એ ચારિત્ર ગુણનો સૂક્ષ્મ છે. ધારણા છે એ જ્ઞાન ગુણનો સૂક્ષ્મ છે. અને જે ધારણાને બાહ્ય ચારિત્રને અનુસરતો પ્રયત્ન છે તે પુરુષાર્થ ગુણનો, એનો વીર્ય ગુણનો સૂક્ષ્મ છે. એ સ્પષ્ટ છે કે એ બધા 12મી દિશામાં કામ કરે છે, ત્યાં સુધી એનું અંદરનું કામ થતું નથી. જો એ દિશા બદલે તો જ એને અંતર્મુખ થઈને પારમાર્થિક કાર્ય થાય અથવા મોક્ષ માર્ગનું કાર્ય થાય, એનું અંતર્મુખ થાય. એટલે ધારણા જ્ઞાનમાં ભૂલ ન હોય, કથનમાં ભૂલ ન હોય, આ તો લોકો ક્યાં ભૂલ ખાય છે, વાત તો બરાબર કરે છે. વાતમાં કાંઈ ફેર નથી પડતો, વાતમાં ફેર નથી પડતો એટલે શું, એટલે વાત પૂરી નથી થઈ જતી. અહીંયા ભલે વાતમાં ફેર ન પડતો હોય ને કથન શાસ્ત્રને સુસંગત હોય, વિસંગત ન હોય, તો પણ એથી કાંઈ ઠીકપણું માની લેવાનું ને એથી કાંઈ ત્યાં અટકી જવાનું કારણ રહેતું નથી, ને ત્યાં કિંમત આપી દેવાનો આંખ બાંધવા જેવો નથી. ત્યાં સુધી વાત લેવી જોઈએ. સ્થૂળ પરિણમન છે, સ્વભાવ છે સૂક્ષ્મ વિષય છે. હવે જે વિભાવિક પરિણમન, જે સ્થૂળ પરિણમન છે, એમાં જ્ઞાન જો બરાબર કામ ન કરે, એમાં સમજણ બરાબર કામ ન કરે, તો સૂક્ષ્મ વિષય, જે શુદ્ધાત્મ તત્વનો સ્વભાવનો જે સૂક્ષ્મ વિષય છે, એને કેવી રીતે ગ્રહણ કરે? તો સીધી વાત છે ને કે સ્વભાવથી વિભાવ સ્થૂળ છે, તો વિભાવને વિભાવ તરીકે ન સમજે તો સ્વભાવને ક્યાંથી સમજે? કે સ્વભાવને ન સમજી શકે. પણ એમાં શું છે, દિશા તો બધાને બદલવી પડે છે. જ્ઞાનની દિશા પણ અંતર્મુખ થવી જોઈએ અને પુરુષાર્થની દિશા પણ અંતર્મુખ થવી જોઈએ. જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરે છે ત્યારે વિરિગુણ તો પરિણામ વિનાનો રહેતો નથી, તો એ જે બાહ્યમાં એનું પરિણમન જાય છે એને અનુસરીને એનો પુરુષાર્થ જોડાય છે. ત્યાં તો તીવ્રપણે પરિણમે, પણ એ તો દિશા ઊંધી હોય તો ઊંધો વધારે જાય. એટલું તો સુગાનીજી એમ કહ્યું કે જે પુરુષાર્થી દ્રવિલિંગીએ ચારિત્ર આદિનું વહન કર્યું છે એમાં ઘણો પુરુષાર્થ માગે છે, ભલે 12નો તો 12નો, ચારિત્ર વિરિગુણનો સૂક્ષ્મ ઘણો છે એની અંદર, એની સહનશક્તિ ઘણી છે, એથી વધારે અંતર્મુખનો પુરુષાર્થ કરશે ત્યારે એને સંમિત થવાનો વારો આવશે. કેમ કે ઊંધી દિશામાં જેટલો આગળ ગયો એટલો એ દૂર ગયો છે તત્વથી. એટલે જ્ઞાન જોર કરી જાય, જ્ઞાનનો ઉઘાડ જોર કરી જાય, કે પુરુષાર્થનો ઉઘાડ જોર કરી જાય, કે ચારિત્રનો ક્ષોભસમ બહિર્દિશામાં જોર કરી જાય, તો એથી કાંઈ એને લાભ માની લેવા જેવું નથી. અશુભમાંથી તો ઘણો છૂટ્યો છે, આટલું બધું શુભ તો કર્યું, એટલું બધું સુમગીરું એની પાછળ કેટલો વીંટળાઈ ગયો, કેટલો દૂર ગયો અને હવે કેટલો અશુભમાં જશે એનો પત્તો નહીં લાગે, એવો વિષય છે. એટલે દિશાની જ કિંમત છે, યથાર્થતાની જ કિંમત છે, સમ્યકપણાની જ કિંમત છે. એ ન હોય તો બહારનું ગમે તે શાસ્ત્ર જ્ઞાન બરાબર દેખાય, ચારિત્રનું આચરણ બરાબર દેખાય, એની સહનશક્તિ બરાબર દેખાય, પુરુષાર્થ ઘણો દેખાય, એની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. એકડા વિના મીંડું જ મૂકી દીધું છે, શૂન્ય છે એની કિંમત. શાબ્દિક જ્ઞાન ઉપરાંત એનું ધારણા જ્ઞાનમાં જે સમજણ છે, પણ નહીં શબ્દનું જ્ઞાન છે તો શબ્દાર્થ થયો, પણ કોઈ એમ કહે કે ભાવાર્થ પણ એનો બરાબર કાઢે છે, નયાર્થ પણ આગમ અનુસાર કાઢે છે, અહીંયા આ નયનો પ્રયોગ ચાલે છે એટલે એનું નય જ્ઞાન પણ બરાબર છે. અને ભાવશ્રુત નથી એનું કારણ છે, દિશા બહાર નહીં છે. એનો શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ આગમાર્થ બધું બરાબર લાગે, પણ દિશાનો બરાબર નહીં, દિશા બહાર નહીં. અથવા બહુ સાદી ભાષામાં કહીએ તો કે એ જ્ઞાન પોતાના જ સ્વરૂપને અને પોતાના સ્વભાવને જ ઓળખતું નથી ચાલતી વખતે. આમ બારમાં લંબાઈને ગમે એટલું બરાબર આમ કે છે આમ કે છે આમ કે છે આમ લાગે છે, પણ અંતરમાં લંબાઈને પોતાના જ સ્વરૂપને વેદતું નથી. પોતાને પોતે વેદક સ્વભાવી હોવા છતાં પોતાના જ વેદનને છોડી દે છે, પોતાના જ સ્વરૂપને અને પોતાના જ સ્વભાવને એ ઓળખતું નથી અને પોતાનો જ આશ્રય છોડી દે છે. જ્ઞાન ગુણનું પરિણમન જ બરાબર નથી, જ્ઞાન ગુણનું પરિણમન ત્યાં અસમ્યક છે. ધારણા બરાબર દેખાતી હોવા છતાં જ્ઞાન ગુણનું પરિણમન ત્યાં અસમ્યક છે, સમ્યક નથી. અથવા એ જ્ઞાન પોતાના નિજહિતના પ્રયોજનને નહીં સાધતું હોવાથી તે જ્ઞાન નથી, પણ ચોખ્ખે ચોખ્ખું અજ્ઞાન છે, સોએ સો ટકાનું અજ્ઞાન છે, એક ટકો જ્ઞાનનો એને આપતા નથી. પણ આ શાસ્ત્રકાર કહે છે, એમ કહે છે ને કે એમ કહે છે તો સોએ સો ટકાનું અજ્ઞાન છે, ભારો ભાર અજ્ઞાન છે, બીજું કાંઈ નથી. લગભગ તો શું અત્યારે તો જે ધારણાવાળાઓ છે એમાં તો બે પડખા કે પાંચ પછી પડખા સાચા હોય તો એક પડખે કાંઈક પાછો ગડબડ ગોટો હોય છે, એ એવું નહીં. એના એક એક તમે અંગપૂર્વનું ધારણા એટલે શું વાત કહેવાય. ગણધરદેવના 12 અંગની રચનામાં 11 અંગને 9 પૂર્ણની ધારણા એટલે સાધારણ વાત નથી, જબરદસ્ત વાત છે. ક્ષોભસમની દ્રષ્ટિએ તો અત્યારે તો કોઈ સહસ્ત્રાંશમાં હોય નહીં, એના હજારોમાં ભાગ કરીએ તો એનો પત્તો ન લાગે એ પ્રકાર એટલા ક્ષોભસમમાં. છતાં એમ કહે છે કે દિશા બદલાણી છે, સ્વસન્મુખતા છે, અંતર્મુખ થયેલો જીવ છે, તો એનું જ્ઞાન એના જ્ઞાનને અથવા સ્વભાવને અથવા આત્માને આરાધે છે, નહીતર એનું આરાધન નથી. એનું આરાધન આત્માનું નથી, એનું આરાધન કર્મનું છે, કેમ કે કર્મ બાંધે છે ને કર્મને સાધે છે, આત્માને સાધતો નથી. એટલે એ કહ્યું કે ધારણામાં ભલે બધી વાતો આવે છે પણ એનો પ્રયત્ન નથી અંતર્મુખનો, અને અંતર્મુખનો પ્રયત્ન નથી ત્યાં એ કોઈ વાતની કાંઈ કિંમત નથી. હવે એની સામે પ્રશ્ન ઉઠાયો કે દ્રવલિંગીની ભૂમિકા કરતાં સમ્યક સન્મુખની ભૂમિકા કાંઈક ઠીક છે, કે હા સમ્યક સન્મુખ જીવો, સમ્યક ધારે નહીં, એ તો સંકિતી થઈ ગયો. આનું તો પહેલું ગુણ સ્થાન છે, દ્રવ્યલિંગીનું પહેલું ગુણ સ્થાન છે. સમ્યક તો જેને ધારણ કર્યું છે એનું તો ચતુર્થ ગુણ સ્થાન છે, પણ એને સન્મુખ થયો હોય એ કંઈક ઠીક છે કે હા એ ઠીક છે એના કરતા તો? કેમ કે એ ચડતો લીધો એને, હે, હા દ્રવ્યલિંગી કરતા. બે પહેલા ગુણ સ્થાન વાળામાં એનો વર્ગ જુદો છે એમ કે છે. ખબર એટલે ઉઘાડમાં ખબર શું કામ લાગે, ઉઘાડમાં શું ખબર કામ લાગે એને? પ્રયોજન ને ધારણા બરાબર દેખાય છે, પણ ખરેખર જો એને મોક્ષનું પ્રયોજન હોય, મોક્ષ એટલે પૂર્ણ નિર્દોષતા, પૂર્ણ શુદ્ધિ, તો એ વર્તમાન દોષને કાન જોવે દરકારથી? જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, કશાય કલંકનો એક કણ જેને ન જોઈએ, એ એનું પ્રયોજન થયું ને? પ્રયોજન બરાબર, તો એ પ્રયોજન બરાબર થયું ને? તો વર્તમાન કશાય કણને શું કયા ખાતામાં નાખે છે? જે ચાલે છે બાહ્યાચરણની અંદર, એમાં તો કશાય કણની ઉત્પત્તિ છે. બંધ ખાતામાં નાખે છે કે સંતોષાય છે, આ સવાલ છે. એ બરાબર કરું છું, આમ કરતા કરતા લાભ થશે એમ વાત છે. આ જે કરું છું એ કરતા કરતા એ સાધન છે મારું, ને સાધ્ય આ મારો મોક્ષ છે. એટલે એક ગાથા છે સમયસારમાં કે પરમાર્થ બાહ્ય જીવો, અરે પરમાર્થથી બાહ્ય એવા આવા જીવો, જે સંસારનો હેતુ છે, પુણ્ય ભાવ કે જે સંસારનો હેતુ છે એને મોક્ષનો હેતુ માનીને એનું સાધન કરે છે. તેથી જેમ જગતના બીજા જીવો ભૂલેલા છે, આસ્તિક દર્શનમાં મોક્ષને તો સ્વીકાર્યો છે, તો એ પણ જેમ મોક્ષને પામતા નથી, એમ આ પણ મોક્ષને જૈનો હોવા છતાં મોક્ષને પામતા નથી. ધારણામાં નથી માનતો તો એના ચાલતા પરિણામમાં કેમ માને છે? આ તફાવત કેમ એના ધ્યાનમાં નથી આવતો? જે ચાલ્યું પરિણામન પુણ્યનું એમાં ઠીકપણું કેમ આવ્યું? જો એની ધારણા છે કે એ ઠીક નથી, તો એને એ વાતને ધારણા અને પરિણામને ટેલી કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હિસાબ ગણે તો તાળો મેળવી લે છે કે નહીં? ગમે એવો હોશિયાર હોય તેમ કે ભાઈ બીજું બે હાથે ગણી લ્યો, કાંઈ કેલ્ક્યુલેટર સાથે મેળવી લ્યો, પછી પૈસા લ્યો. ભૂલ હોય તો એમ, એ જે એનું પરિણામ છે એને ધારણાની સુસંગતતા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ખરી વાત તો એ છે કે સમજણને અને પરિણામને જે અંતર છે, એ અંતર એના ખ્યાલમાં છે કે નહીં? એને જો ખ્યાલમાં હોય તો એને તોડવાનો એનો પ્રયત્ન છે કે નહીં? આ વાત ધારણાની નથી, કે એને તો અહીંયા હવે કાર્યગત થવું રહ્યું, કાર્યાન્વિત કરવું રહ્યું, કે જે કાંઈ ધારણા છે અને જે કાંઈ પરિણામન છે બે વચ્ચે અંતર પડે છે. તો અંતર પડે છે તો એ અંતર તોડવાનો પ્રયત્ન છે, તો એ કાંઈક પુરુષાર્થ કરે છે એમ કહી શકાય. પણ ધારણા બરાબર છે, શાસ્ત્ર કહે છે એ જ પ્રમાણે ધારણા છે, એટલે હવે વાંધો નહીં, જ્ઞાન તો બરાબર થઈ ગયું. અને બહારમાં ગુણસ્થાન અનુસાર જે આચરણ છે એ બરાબર છે, જ્ઞાન ક્રિયા મોક્ષ, જ્ઞાન પણ થયું ને ક્રિયા પણ થઈ. અહીંયા કહે છે કે એ જ્ઞાને નહીં ને એ ક્રિયાએ નહીં, ઉલટું છે. પોતાનું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન, આત્મજ્ઞાન તે જ્ઞાન, અને એની સ્થિરતારૂપ ક્રિયા તે આચરણ તે ક્રિયા, એ જ્ઞાનની એ ક્રિયા છે કે જે મોક્ષનું સાધન છે. એને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ હોય એમ કહ્યું છે તત્વાર સૂત્રમાં. એ જ્ઞાનની એ ક્રિયાની વાત છે, મન વચન કાયાની ક્રિયાને સૂક્ષ્મ જ્ઞાનની વાત છે જ નહીં ત્યાં. પણ એ વિષયની અંદર સમજ્યા નથી અને એમ લાગે છે કે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન, શાસ્ત્રની સમજણ પડે તે જ્ઞાન, અને બહારમાં ગુણસ્થાન અનુસાર ક્રિયા પાડીએ તે આચરણ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બંને થઈ ગયો. આપણે બેમાંથી એકેય થયું નથી, બે થયું નહીં, બેમાંથી એકેય થયું નથી, એ પરિસ્થિતિ છે. પણ પરના ત્યાગનું અભિમાન શું કરવા કર્યું? ત્યાગ મેં કર્યો તે તમારો હતું તો ત્યાગ કર્યો. તો તો તમે એના સ્વામી થઈ ગયા પહેલા. મારું હતું ને મેં છોડ્યું, પેલા એ નક્કી કરવાનું કરાવે છે અહીંયા કે શ્રદ્ધા એમ કર કે એ તારાથી ભિન્ન છે એટલે તારું નથી. નહીતર ત્યાગની સાથે ત્યાગનું અભિમાન આવ્યા વિના રહે નહીં. એટલે તો અન્ય મતમાં તો યુક્તિ કરે છે કે કોઈ પણ સારું કાર્ય કરવું છતાં અભિમાનથી દૂર રહેવું હોય તો શું કરવું? ઈશ્વરને માથે નાખવું. આ મેં નથી કરાવ્યું, ઈશ્વરે કરાવ્યું છે, ભગવાને કરાવ્યું. અમે તો જે કાંઈ કરીએ છીએ બધું કાર્ય એને અર્પણ કરી દઈએ છીએ, એમ કરીને નમ્ર રહીએ છીએ અને અભિમાન કરતા નથી. ઠીક ને? આ યુક્તિ પણ સારી છે ને. વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાનને અહીંયા તો એ કહ્યું કે દ્રવિલિંગની ભૂમિકા કરતા સમ્યક સન્મુખની ભૂમિકા ઠીક છે, કેમ કે એ આગળ વધીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરશે. આ પાછળ જશે, આગામી કાળમાં નવમી ગ્રહયોગમાંથી છૂટીને એકેન્દ્રિયાદિકમાં ચાલ્યો જશે અને આ સમ્યક સન્મુખ થશે એ છે એ સમ્યકને ધારણ કરીને મોક્ષ દશાને પ્રાપ્ત કરશે આગળ વધીને. એટલો બધો ફેર છે. મોક્ષનું પ્રયોજન જેને જેને છે એની ખાતરી શું કે મોક્ષનું પ્રયોજનમાં ભૂલ નથી? આ પ્રશ્ન વિચારવો જોઈએ. કેમ કે એ તો ધર્મના ક્ષેત્રમાં આવે, અન્ય હેતુ ન હોય, ધન કે માનની પ્રાપ્તિનો હેતુ ન હોય તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભાઈ અમારો મોક્ષનો પ્રયોજન છે, અમારે તો મોક્ષ માટે અમે કરીએ છીએ. બરાબર? તો છતાંય મોક્ષનું પ્રયોજન નથી હોતું એમ હોય છે. અમારે નથી અહીંયા આવીને કાંઈ આર્થિક લાભ મેળવવો કે નથી કોઈ અમારે પદનો લાભ મેળવવો, સ્થાનનો લાભ મેળવવો, માનનો લાભ મેળવવો, પછી તો અમારું મોક્ષનું પ્રયોજન છે કે નહીં? કે તો નાસ્તિથી થયું. જ્યાં અસ્તિ યથાર્થ હોય ત્યાં નાસ્તિ આવી હોય કે એને બીજું પ્રયોજન ન હોય. પણ એકાંતે એમ કે મારે મેં નાસ્તિને પકડી છે માટે અમારી અસ્થિ સાચી છે કે એમ નથી? અસ્થિપૂર્વક નાસ્તિ સાચી છે, નાસ્તિપૂર્વક અસ્થિનો કોઈ આંક નથી બંધાતો. તો દ્રવલિંગીએ બધું છોડ્યું છે, સર્વસાવધ યોગને છોડ્યો છે, નાસ્તિથી આંક ન બંધાય એમ વાત છે. તો એને જે પ્રયોજન નક્કી કર્યું કે મારે મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, મારે પૂર્ણ શુદ્ધિ જ જોઈએ, એનું લક્ષણ શું કે એનું પ્રયોજન બરાબર છે એ વાત નક્કી કરી લીધી છે. કે એ વાત એની એ છે કે એના ચાલતા પરિણામમાં એને પૂરી દરકાર જાગે છે. જેને એક કષાયનો કણ ન જોઈએ, અનંતમય ભાગે કષાય કણ જેને ન જોઈએ, એને વર્તમાન ચાલતા પરિણામમાં પૂરેપૂરી દરકાર જાગે છે, એની ઉપેક્ષા એને નથી હોતી. પૂરી જાગૃતિ આવે છે, ઘણી જાગૃતિ આવે છે, અત્યંત જાગૃતિ આવે છે, ઘણી સાવધાની આવે છે. એ પૂર્ણ શુદ્ધિના પ્રયોજનવાળાને સાથે ઉત્પન્ન થઈ જતું આ લક્ષણ છે, આનુષંગિક લક્ષણ છે, અનુસરતું લક્ષણ છે, એની સાથે સુસંગતતા ધરાવે છે. પણ અમારું મોક્ષનું પ્રયોજન છે ને વર્તમાનમાં આવે બધું સમજણ પણ બરાબર છે ને આચરણ પણ બરાબર છે, બારમાં એ બારમાં ને બારમાં બધું બરાબર છે, એમ દરકાર વિના ચાલ્યો જાય છે, ઉપર ટપકે ચાલ્યો જાય છે, તો એની ધ્યેયનું પ્રયોજન બરાબર નથી. સ્વાધ્યાયનું જે નક્કી કર્યું છે એને જે રીતે કરવું જોઈએ એ રીતે નથી. ધારણામાં રહી ગયું કે મોક્ષ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુભાશુભ ભાવ એ છે બરાબર, પ્રવરૂપણામાં એમ જ આવે, દ્રવલિંગીની પ્રવરૂપણામાં બીજું ન આવે. એ શુભાશુભમાં શુભ ઉપાદેય છે એની પ્રવરૂપણા ન હોય તો દ્રવલિંગીય નથી, ભાવલિંગી તો નથી પણ દ્રવલિંગીય નથી. એટલે બુદ્ધિપૂર્વકની તત્વની ભૂલ કરે છે એ તો પ્રશ્ન જ નથી. કોઈ પણ એ તો ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંતમાં પેટા ભેદમાં તો બધા આવી ગયા એના નીચે વાળા બધા. દ્રવ્યલિંગ જ છે ને, બહારનું ચિહ્ન દ્રવ્ય ચિહ્ન છે, ભાવે ચિહ્ન નથી ઉભું થયું, ભાવનું લક્ષણ ઉભું નથી, ચિહ્ન એટલે લક્ષણ, દ્રવ્ય લક્ષણ છે, ભાવ લક્ષણ નથી. દ્રવલિંગી તો સંતોષાઈ ગયો છે, જાણે અજાણે, થોડપણે કે સૂક્ષ્મપણે, જ્યાં જીવ સંતોષાઈ ગયો છે ત્યાં એ દ્રવલિંગીના લાઈને ચડી ગયો છે. દ્રવલિંગી ન થયો હોય, મુનિ ન થયો હોય તો પણ લાઈન એને દ્રવલિંગની, દ્રવલિંગીની એને સાંધી છે, એ રસ્તે ચડ્યો છે. અને સમ્યક સન્મુખ વાળો તો પ્રયત્ન કરે છે, એનો તો અંતર્મુખ થવાનો પ્રયત્ન ચાલે છે. એનો ચાલતા પરિણામમાં જે વિકલ્પ છે, વિકલ્પાંશ છે, રાગાંશ છે, એનાથી ભિન્ન થવાનો પ્રયત્ન ચાલે છે. અને લક્ષમાં આવેલો જે જ્ઞાન સ્વભાવ છે, નિશ્ચયમાં આવેલો જે જ્ઞાન સ્વભાવ છે, એનું એને બળ આવે છે કે હું તો આવો છું, હું આવો છું એમ જોરથી એ બાજુનું એને અસ્તિનું બળ આવે છે અને નાસ્તિનો એને નિષેધ આવે છે. એમ એનો તો પ્રયત્ન ચાલે છે, એનો એ પ્રયત્ન કરે છે. પેલાને તો ઊંધો પ્રયત્ન ચાલે છે, આને સવળો પ્રયત્ન ચાલે છે. બેની બેના પ્રયત્નની દિશામાં પૂર્વ પશ્ચિમનું અંતર છે. એક અંતર્મુખ થવાનો વારંવાર પ્રયત્ન કરે છે, એક બહિર્મુખ દિશામાં જોરથી ધસે છે. અને ઘણા તીવ્ર રાગ વિના એ બાહ્યાચરણ પાળવું મુશ્કેલ છે. તે આચરણના ઘણા તીવ્ર રાગ વિના તે આચરણ પાળવું સહેલું નથી. શિથિલ હોય તો પાળી ન શકે, ટ્રાય કરી જોજો કે તમારે જે તે બાહ્યાચરણ પાળવું જોઈએ એનો તમારે તીવ્ર રાગ હોય તો જ પાળી શકો, નહીતર ન પાળી શકો. હવે એ રાગ તીવ્ર હોવો ને રાગની રુચિ ન હોવી, બે વાત કેવી રીતે એક સાથે ઊભી કરવી? એટલે પહેલા એમ કહ્યું કે તું રાગની રુચિ પહેલા તો ક્રમશઃ તારો રાગ નાશ પામી જશે, અભાવ પામી જશે. પણ તું કોઈ પણ બાહ્ય ક્રિયાને આધારે કોઈ રાગની તીવ્રતામાં જઈશ નહીં, ગમે તેવા શુભ રાગની પણ ઊંચામાં ઊંચા કહેવાતા શુભ રાગની તીવ્રતામાં જઈશ નહીં, એ ઈચ્છનીય નથી. વિતરાગ થવું છે એને, રાગની તીવ્રતા ઈષ્ટ નથી, તે કરવા યોગ્ય નથી, અને એ નક્કી કરવા જેવો વિષય છે. રાગની તીવ્રતા વિના એટલું બાહ્યાચરણ પાળે કેવી રીતે? એટલે પહેલા જો અંદરમાં ભીન પડી ગયો હોય, પછી એને સહેજે સહેજે કશાય મંદ રહે ને, મુનિદશાથી ભાવલિંગી મુનિદશામાં તો એ સ્થિતિ છે કે કશાયનો અભાવ તો ઘણો થઈ ગયો છે, ત્રણ કશાયનો અભાવ થઈ ગયો છે. એક સંજલનનો મંદમાં મંદ અતિમંદ કશાય રહ્યો છે. તેથી સહેજે સહેજે એના બાહ્યાચરણમાં તીવ્ર કશાય ઉપજતો જ નથી, થતો જ નથી. તેથી એને મુનિદશા યોગ્ય જીનોક્ત વ્યવહાર હોય છે, કેમ કે કશાય એનો મર્યાદિત થઈને કપાઈ ગયો છે. એથી આગળનો એની પાસે પરિણામ નથી, કશાયમાં ભાવ જ નથી. કરે કેવી રીતે? એટલે એ તો કરી શકતો નથી ને થઈ શકતો નથી એનાથી. જેમ આર્ય માણસને કહે કે કોઈનું ખૂન કરી નાખો, એ થઈ શકે નહીં. પરિણામ અમારાથી અમે જોઈ શકીએ નહીં, ત્યાં કરી શકવાનો ક્યાં પ્રશ્ન છે? કોઈ કોઈનું ખૂન કરતા હોય તો અમારાથી સહન ન થાય, જોવાનું સહન ન થાય, પણ કરવાના પરિણામ આવે કેવી રીતે? હા, તો પછી આ માણસ જેવા માણસનું કેવી રીતે હોય? એ પરિસ્થિતિમાં એનો તો કશાય તૂટી ગયો છે. તો એ બાહ્યાચરણ છે એવી રીતે જે થાય છે તે તો સમ્યક છે ને યથાર્થ છે. અને કશાયની મંદતામાં, કશાયની રૂચિમાં, રાગની રૂચિમાં કોઈ કશાય મંદ કરી જાય તો એમ પણ બાહ્યાચરણ થાય છે. એ બાહ્યાચરણ યોગ્ય નથી, એ પ્રયોજનને સાધતું નથી બિલકુલ, ઉલટાનું વિપરીત પ્રયોજનને એ સાધે છે. બે રીતે એ કામ થાય છે, બારમાં તો એ કામ બે રીતે થાય છે. એક ખોટી રીત છે ને એક સાચી રીત છે. શાસ્ત્ર અધ્યયન પણ બે રીતે થાય છે. એક તો ઉઘાડની શક્તિ કામ લાગે ને બરાબર શાસ્ત્ર અધ્યયન કરી જાય, પારંગત થઈ જાય, શાસ્ત્રોના અધ્યયનમાં બિલકુલ પારંગત થઈ જાય. અને એ પોતાની અંતર સાધના જ્ઞાન સ્વભાવને અવલંબીને જે કાંઈ જ્ઞાન કામ કરવા લાગે, સ્વભાવના અવલંબનથી જે જ્ઞાનનો વિકાસ થાય અને જ્ઞાન શક્તિ જે ખુલે, એ જ્ઞાન ઓછું હોય તો વાંધો નહીં, વધુ હોય તો વાંધો નહીં, કોઈ પણ સ્થિતિ હોય તો વાંધો નહીં. જ્ઞાનને એને શાસ્ત્ર જ્ઞાન હોય તો એનું જ્ઞાન યથાર્થ છે, સમ્યક છે, પ્રયત્ન એને એ આત્માને સાધતું જ્ઞાન પ્રવર્તે છે ત્યાં. એટલે એમ કીધું છે કે શાસ્ત્ર જ્ઞાનમાં પણ, મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્ર જ્ઞાનમાં અને સમ્યક દ્રષ્ટિના શાસ્ત્ર જ્ઞાનમાં કથનની અંદર ફેર પડે છે, પણ સરખું દેખાય છે. અમને કે સરખું દેખાય તો ફેર પડે છે, પણ તેની તે વાત છે કે તેની તે વાતમાં ફેર છે. કેમ કે એકમાં આત્મા પોતાનો ભળે છે, આત્માનું જે સમ્યક પરિણમન છે એ સાથે જેના આધારભૂત તરીકે છે, અથવા બીજી રીતે કહીએ તો પરમાત્મ તત્વનો આધાર છે અને બેકિંગ છે આખું, અને એ શાસ્ત્રનું જ્ઞાનનો પ્રવાહ ચાલે છે. એકને રાગનો આધાર છે, મલિન પરિણામનો આધાર છે, મલિનતાનો આધાર છે, અને એનું કથનનો પ્રવાહ ચાલે છે. બે વચ્ચે બહુ મોટો ફેર છે. એક એક સરખી વાત દેખાતી હોય પણ બંનેના વાતમાં બહુ મોટો ફેર છે. ભાવ જુદો છે, કથન સરખું દેખાય છે, પણ ભાવ બંનેનો તદ્દન જુદો જુદો છે. હે, મોક્ષાર્થી બરાબર પકડી શકે, જેને પોતાનું પ્રયોજન વર્તમાનમાં બરાબર તકેદારી છે, કાળજી છે, સાવધાની છે કે મારા પરિણામમાં પ્રયોજન સધાય છે કે નહીં. જો સધાય તો જ એ બાજુનું મારું અનુમોદન ભળે, ને ન સધાય એ બાજુ મારો નિષેધ ભળે. એ બરાબર પકડે છે, મોક્ષાર્થી પકડી શકે છે. મોક્ષાર્થી ન હોય તે ન પકડી શકે, પણ મોક્ષાર્થી હોય તો બરાબર પકડી શકે છે. એવું કાંઈ છે જ નહીં. કોઈ આખો સંપ્રદાય મોક્ષે જવાનો છે એ તો ચોથા કાળમાં બન્યું નથી, આ કાળમાં બનવાનો તો સવાલ જ નથી. સમસ્ત હોય તે આ તો ઘણો હીનો કાળ છે. અહીંયા તો યોગ્યતા વાળાની સંખ્યા બહુ અલ્પ હોય છે, જો કે આમ તો બહુમતી તો અયોગ્યતા વાળાની જ થઈ રહે છે, પણ છતાંય તે એ વખતે સંખ્યા ધર્મકાળની અંદર ચોથા આરામાં ઘણા અનેક જીવોની હોય છે, એક કુટુંબની અંદર અનેક સમ્યક દ્રષ્ટિ હોય, ઘણા કુટુંબની અંદર એ પરિસ્થિતિ હોય, અહીંયા લાખો કરોડો અબજોમાં એકાદ નીકળે, એટલો બધો પછી આખો સંપ્રદાય જવાનો તો પ્રશ્ન જ ક્યાં જાય. તો કોઈ કાળે કોઈ આખો સંપ્રદાય મોક્ષે જાય છે, ને ભૂતો ને ભવિષ્ય થી એ બન્યું નથી ને કદી બનવાનું પણ. તો અનેક વર્ગના જીવો એમાં સામેલ થાય છે, અનેક યોગ્યતા એની અંદર હોય છે, ભિન્ન ભિન્ન યોગ્યતા ટોળું થાય છે, એને સંપ્રદાય કહેવામાં આવે છે. બધા એક યોગ્યતા વાળા કદી હોઈ શકે. એનો રસ ફળે છે. ખરી વાત તો એ છે કે આત્મરસ ફળે છે. જેને પોતાને આત્માનો મહિમા છે અને આત્મિક રસ બાજુ જે પોતાને રસ આવે છે, આત્મ સ્વભાવને અનુલક્ષીને જેને રસ આવે છે, એનો રસ ફળે છે એના કથનમાં. પેલાનો રસ નથી ફળતો. વાક ચાતુર્ય ગમે તેવો ગુરુદેવ છે, એવા કોઈ ઓરેટરની દ્રષ્ટિએ કોઈ વક્તૃત્વ કળાના કુશળ વક્તા ન કહી શકાય. કેમ કે એવું પાંડિત્ય, એવી વિદવત્તા, એવું ભાષા જ્ઞાન, એવું શબ્દ ભંડોળ, એ પ્રકાર જે બધા હોય છે ઓરેટરની અંદર એ નહોતા. પણ એ જે અંદર રસ હતો, એમના કથનની અંદર જે આત્મિક રસ ભરતો હતો, એ એક એમને સાંભળવાનો ચાર્મ હતો. સાંભળનારને એક ચાર્મ ઊભો થતો હતો. પછી ભણેલો સાંભળે, વિદ્વાન સાંભળે, અભણ સાંભળે, બાળક સાંભળે, વૃદ્ધ સાંભળે, પણ યોગ્યતા હોય એને એક નવો ચાર્મ આવે. યોગ્યતા ઉપર આધાર છે. યોગ્યતા વાળાને તો એમ પણ થાય કે આ તો બધું એનું એ રોજ આવે છે, રોજ એનું એ કહે છે, હવે આમાં શું છે, એ નિરસ પણ થઈ જાય. હા, થઈ જાય ને, નિરસ પણ થઈ જાય, ઊંઘવા માંડતા, ઊંઘી જાય, અનેક પ્રકાર થઈ જતા. હા, નિરસ થઈ જાય ત્યારે શું થાય, પછી એમાં રસ ન પડે, ઊંઘ આવી જાય. સવારનો ઠંડો પવન હોય, રાત્રે હરખી ઊંઘ આવી ન હોય, ઠંડો પર હોય ને તો થોડો રસ ઉડી જાય, તો સાંભળવાની અંદર આખું ઘેરાવા માંડે. ભારે કર્મી પણ નિશાન છે. અધ્યાત્મનો બહુ સુંદર ઊંડો ઊંડો વિષય ચાલતો હોય અને એ વખતે ઊંઘ આવે તો એ ભારે કર્મી પણ નિશાન છે. કેમ કે એને ત્યાં દરકાર એકદમ ઉડી ગઈ છે. ખરેખર તો નિષ્કારણ કરુણાથી જ્ઞાનીઓ જે પરિશ્રમ લે છે એને તો કાંઈ જોતું નથી. જગતમાંથી જેને કાંઈ જોતું નથી એવી પાત્રતા પ્રગટાવીને તો પછી એના ફળમાં જ્ઞાની થયા છે. પાત્રતાવાળાને એ પ્રશ્ન નથી, જ્ઞાનીને તો પ્રશ્ન નથી. એ નિષ્ફળતાથી એનો એટલો પરિશ્રમ ચાલે છે, એ પરિશ્રમની પણ દરકાર નથી. આ એક કલાકનો પરિશ્રમ છે, મારે આ વખતે ઊંઘવાનું ટાણું નથી. એટલે બેના રસમાં ફેર પડે છે. મોટી વાત તો એ છે, કથનની પાછળ જે ભીંસ છે એમાં આત્મરસની ભીંસ જુદી જાતની હોય છે અને વાક ચાતુર્ય ઉપરની ભીંસ છે એ જુદી જાતની હોય છે. અને એ ખ્યાલ આવી જાય છે. એ ઘણા સિદ્ધાંતને મળાવે છે, ઘણા દ્રષ્ટાંતને મળાવે છે. દ્રષ્ટાંતમાં તો એક અંશે સિદ્ધાંત સાધવો છે, એ તો ફક્ત કોઈ એક વાતને પોઈન્ટ આઉટ કરવી છે. આખો દ્રષ્ટાંત તો કદી મળે નહીં, એમાં એને એકલો મળવાની જરૂર નથી. કહેવો છે એની પાછળ જે સિદ્ધાંત, જે કહેવા ધારેલી વાત ગૌણ થાય. અને દ્રષ્ટાંતમાં તો વાર્તા છે, એ કોઈ વાત છે, વાર્તા જેવો વિષય છે, જો એનો રસ પોસાય તો ત્યાં અશુભ રસ પોસાઈ જાય છે, ત્યાં તો શુભ રસ પણ નથી અશુભ રસ પોસાઈ જાય છે, પણ ખ્યાલ અશુભ છે. આવે એને આવે ને ના આવે એને ના આવે, કે બધાને ના આવે એમ તો કેમ કહી શકાય, કોઈને આવે ને કોઈને ના આવે, બધા યોગ્યતા વાળા તો સમયમાં જીવો હોય છે. પછી સાંભળવામાં પણ મનને ઠીક પડે, કાનને ઠીક પડે, પણ બહુ ભાષા સારી છે, બહુ અવાજ સારો છે, ગળું સારું છે, એ મનોરંજનનો વિષય છે, કર્ણેન્દ્રિયનો વિષય છે, એ નથી જુંગી. એકનું આત્મ સ્વભાવ શું, એના ઉપરનું લક્ષણ, એના ઉપરનું સંશોધન ને પ્રયોજન ઉપરનું દ્રષ્ટિકોણ ને એ તીક્ષણ ને સૂક્ષ્મપણે કામ કરતો હોય સ્વાધ્યાયમાં, એ પ્રકારે સ્વાધ્યાય કરતો હોય છે. પ્રયોજનનું તીક્ષણપણું એટલે આ આત્મહિતને પ્રયોજન આમાં કઈ રીતે સાધે છે, મારું પ્રયોજન કઈ રીતે સાધે છે, હજાર વાત આવે શાસ્ત્રમાં, મારું પ્રયોજન આમાં ક્યાંથી સદાય છે, કેવી રીતે સદાય છે, એ રીતે મારા પ્રયોજનમાં આ કામમાં આવતી વાત છે કે નકામી વાત છે, એનું બાયફર્કેશન કરે, એની વહેંચણી કરતો જાય, ખતમણી કરતો જાય, સૂક્ષ્મપણે ખતમણી કરતો જાય. જે આવ્યું એ બધું બરાબર છે ને, શાસ્ત્રની વાત છે ને, ક્યાં આ બીજી વાત છે, આ તો શાસ્ત્રની વાત છે એમ ને ચાલે, શાસ્ત્રમાં હજારો ગમે વાત છે, તારે કામની કેટલી છે એ નક્કી કરવું. ના ના, બધાને બધી વાત કામની હોય નહીં, કોઈ દિવસ બની શકે નહીં, બધા જીવોને બધી વાત કામની હોય એવું કોઈ દિવસ ન બની શકે, દરેકને પોતાને પ્રયોજનની વાત પકડવી જોઈએ, પોતાને કામમાં આવતી વાત પકડવી પડે, એવું કેમ કે બધાને બધા દોષ હોતા નથી, બધા પ્રકારના દોષ બધાને કેમ હોય, તો અનેક પ્રકારના દોષ ટાળવાની વાત અનેક પ્રકારે અનેક શૈલીથી આવે, બધી વાત પોતાને લાગુ પડે નહીં, જ્યાં જે વાત પોતાને કઈ લાગુ પડે છે એના ઉપર એને રસ આવે, જે પોતાને લાગુ ન પડતી હોય એની ઉપેક્ષા કરી જાય, એમ એનો સ્વાધ્યાય છે, પણ તીક્ષ્ણપણે સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી કામ કરતો હોય તો એ સમજી શકે કે આ કહેનાર છે મારા પ્રયોજનની વાત બરાબર કહે છે કે બરાબર નથી કહેતા, ગડબડ કરે છે કે નથી કરતા, ક્યાં ભૂલે છે એ સમજી શકે છે. મોક્ષાર્થી હોય તો ભૂલ કરનારને સમજી શકે છે. અહીંયા તો ભૂલ અનેક પ્રકારે રહી જાય છે, એ ભૂલ કેમ ટાળવી, તો અનેક પ્રકારમાં આટલી બધી વાતોમાં યાદ ન રહે તો એની મુખ્ય ચાવી શું છે, તો મુખ્ય ચાવી એ છે કે પોતાના નિજહિતના પ્રયોજનને બરાબર સંભાળવું જોઈએ. જે પ્રયોજનને પકડીને બેઠો છે એ હજાર ભૂલવાના સ્થાનમાં એકે ઠેકાણે નહીં ભૂલે, અને નહીંતર ક્યાંક ને ક્યાંક પ્રયોજનથી છૂટેલો ભૂલો ભૂલો ને ભૂલો જ છે, એ ભૂલ્યા વગર રહી શકશે નહીં. પછી ભલે દ્રવલિંગી થઈ જાય તો પણ ભૂલ થઈ જાય. પાંચસો ચુમ્મોતેર પ્રશ્ન છે કે અમારી કાળ લબ્ધિ પાકી નથી એટલે સમય દર્શન થતું નથી ને, કે સ્વાધ્યાય કરીએ છીએ, સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને માયના છે, ખોટામાંથી હવે નીકળી ગયા છે, હવે સાચે ઠેકાણે આવ્યા છે, અને બધું સત્શાસ્ત્રોનું અધ્યયન વગેરે બરાબર કરીએ છીએ, અમારી ભૂમિકા અનુસારની બહારની સ્થિતિ પણ બરાબર સંભાળી છે, એમાં પણ અમે ગડબડ કરતા નથી, પણ હજી સમ્યક દર્શન થતું નથી, તો કાળ લબ્ધિ નહીં પાકી હોય, બાકી જે કરીએ છીએ એમ તો બરાબર છે. કાળલબ્ધિને પણ તું સમજ્યો નથી. તારી સમજણમાં કાળલબ્ધિને કેવી રીતે સમજવી એનું ઠેકાણું હજી નથી. કાળલબ્ધિ કોઈ અવલંબન લેવાનો વિષય નથી, એ માત્ર જાણવાનો વિષય છે, જાણીને એકો રાખવાનો વિષય છે, ખ્યાલ કરવા પૂરતો એ વિષય છે. પણ પોતાના અપુરુષાર્થને કે ઊંધા પુરુષાર્થને પોષણ લેવા માટેનો એ અવલંબન લેવા યોગ્ય નથી. તારો પ્રયત્ન તો ચાલે જ છે, તારો પુરુષાર્થ ક્યારેય નથી ચાલતો એવો એક સમય નથી. તારા પરિણામ કોને સાધે છે, બંધને સાધે છે કે મોક્ષને સાધે છે? નુકસાન થાય એનું ખબર પડે ને નુકસાનથી બચવાનો ભાવ ન આવે ને નુકસાનનું જ્ઞાન થયું છે એ વાત સાચી નથી. પાણી ઢોળાતું હોય તો માતનું કાણું થઈ ગયું હોય તો ઢોળાવા દે નહીં, ઘી તો એનો ઢોળાવા દે. એમ ખબર પડે એને કે નુકસાન થાય છે પણ શું કરીએ, હવે કાળલબ્ધિ એવી છે, તારી વાત ખોટી છે. એવી રીતે જો તે કાળલબ્ધિને અંગીકાર કરી હોય તો તને જ્યાં અણગમતું થતું હોય ત્યાં પણ કેમ કાળલબ્ધિનો પ્રયોગ કરતો નથી? હવે ત્યાં જ કાળલબ્ધિનો તારે કામ ન કરવું હોય ને ઉડાડીઓ કરવો હોય ત્યાં કાળલબ્ધિ લઈ લે છો, અને તારી જરૂરિયાત હોય ત્યાં કાળલબ્ધિ ક્યાં ગઈ? તારી એ કાળલબ્ધિની સમજણ કેમ અધર વહી ગઈ? ત્યાં તો તું દરકાર કરીને બરાબર પ્રયત્ન કરે છે. એ બતાવે છે કે તે કાળલબ્ધિને તારું અહિત કરવા માટે નક્કી કરી છે. તારા અહિતમાં એ કાળલબ્ધિને સમજણ છે, સાધન બનાવે છે, એ વિપરીત છે. ઉત્તર આપ્યો છે કે ના ના એમ નથી, એ વાત તારી ઊંધીથી ઉઠાવેલી છે, અવળી રીતે ઉઠાવેલી છે. તારા આત્માને નુકસાન થાય એવી રીતે એ વાતને તે ગ્રહણ કરી છે કાળલબ્ધિને. બાકી એ કાળલબ્ધિની વાત તારી સાચી હોત તો કાળલબ્ધિ તારી પાકી ગઈ હોત. ખરી વાત તો એવી છે કે કાળલબ્ધિ પાકી જાય છે એને જ કાળલબ્ધિનું જ્ઞાન છે સાચું. શું કાળલબ્ધિનું સાચું જ્ઞાન કોને? કે જેને કાળલબ્ધિ પાકી છે એને. કાળલબ્ધિ નથી પાકીને એમ કે અમે તો કાળલબ્ધિ છે માટે અમને આમ નથી થતું, એવી કાળલબ્ધિ છે, વાત ખોટી છે તારી. એને કાળલબ્ધિ પાકી નથી ને એનું કાળલબ્ધિનું સમજણ વાળું જ્ઞાને પણ ઉલટું છે, એનું સુલટું નથી પણ ઉલટું છે. એક વાત એવી છે કે કોઈ પણ ઉપદેશનો કથન હોય ત્યાંથી અનર્થ કાઢી શકે છે જીવ. કોઈ પણ ઉપદેશના તબક્કે, કોઈ પણ તબક્કાની ઉપદેશની વાત હોય તો જીવ એમાંથી વિપરીત અર્થને અનર્થ ગ્રહણ કરી શકે છે, ઊંધો ચાલી શકે છે, સવળો ચાલવું હોય તો સવળો ચાલી શકે છે. હવે એને શું કરવું એ વાત એને પોતાને વિચારવાની રે. એક બીજું કે જે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે, કે વસ્તુ માનો કે કાળલબ્ધિ અનુસાર દરેક પદાર્થની પર્યાય થાય છે, જીવ હોય કે અજીવ હોય, એ તો એક વસ્તુ સ્થિતિ છે. તો વસ્તુની સ્થિતિ અનુસારનું જ્ઞાન, વસ્તુના સ્વરૂપ અનુસારનું જ્ઞાન રાગ દ્વેષ મટવાનું સાધક છે કે રાગ દ્વેષ કરવાનું સાધક થાય છે? આ વાત તો એને ટેલી કરી લેવી જોઈએ, મેળવી લેવી જોઈએ અંદરમાં, તો જ એને ખબર પડે કે આ પકડ્યું એ વસ્તુના સ્વરૂપ અનુસારનું જ્ઞાન ઊંધું પકડ્યું છે કે સરળું પકડ્યું છે. નહીતર એ વાત નક્કી કેમ થશે? કેમકે એ પદાર્થને એટલા બધા ગુણધર્મ છે અને પરસ્પર વિરોધી ધર્મોનો ધારક પદાર્થ છે કે વાદ વિવાદ તો ક્યાંય આરો જ આવે એવું નથી, પૂરું જ પડે એવું નથી. પણ જેને પોતાનું હિત સાધવું છે, રાગ દ્વેષ મટાડીને વિતરાગ થવું છે, એને એ પ્રયોજનને સાથે પકડીને સાથે રાખીને એને એને વળગીરીને જે કાંઈ કરવું છે સમજવું છે એ જો કરવામાં આવે તો એ નિર્દોષ છે, યથાર્થ છે. નહીતર આમાં ને આમાં પણ ગોથું ખાતા વાર લાગતી નથી.
Thank you.